તારીખ 29/11/1997 શ્રી સમયસાર ગાથા 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 255.
કે અનાદિથી પરિભ્રમણ કરતા જીવને પૂર્વ કર્મના ઉદયમાં પૂર્વે પણ સંસારને આરાધ્યો છે અને ઉદયમાં જોડાઈને સંસારનું જ આરાધન કરે છે. ભિન્ન પડીને એટલે પણ ઉદય ભાવે પરિણમીને પોતાના સ્વરૂપમાં એકત્વ કદી કર્યું નથી. અનંત કાળથી એવું સ્વરૂપનું એકત્વ છે એ જીવને દુર્લભ થઈ પડ્યું છે. સૌથી દુર્લભ એ છે. બાકી તો સંસારના પ્રસંગો બધા સુલભ છે. દેવલોકનો દેવ પણ થયો છે, રાજા મહારાજા શેઠિયો પણ થયો છે, ગરીબ પણ થયો છે અને ચિરિંજમાં પણ બધા ભાવ કરી ચૂક્યો છે. નરકમાં પણ 1 થી 7 નારકી સુધી બધે જઈ આવ્યો છે. પરિભ્રમણ કરવામાં કઈ બાકી રાખી નથી. એ ગાથાનો વિષય છે. શ્રુત પરિચિત અનુભૂતા સર્વસ્યપિ કામ ભોગ બંધ કથા એકત્વસ્ય ઉપલંભ કેવલમ ન સુલભો વિભક્તસ્ય. ગાથાનો અર્થ છે સર્વલોકને, સર્વલોકને એટલે જગતના બધા જીવોને, એમાં સ્વલક્ષે સ્વાધ્યાય કરનારે એમ લેવાનું છે કે બધા લોકને જે થયું છે એવું જ મારું થયું છે. અત્યાર સુધી જગતના પ્રાણીઓની જે દશા થઈ છે એ મારે પણ એવી જ દશા થઈ. કામ ભોગ સંબંધી બંધની કથા તો સાંભળવામાં આવી ગઈ છે. એટલે કે જેનાથી નવો બંધ થાય એવી વાત એ બહુ સાંભળે છે. એમાં એ જીવને રુચિ પણ છે, એમાં રસ પડે છે અને નવા કર્મ બંધ પ્રાપ્ત કરે છે. એ વાત પણ બહુ સાંભળી છે, એ વિષયોનો પરિચય પણ બહુ કર્યો છે. પરિચય કરવો એટલે સમાગમ કરવો, એટલે બીજાના વૈભવો એને જોયા છે. કોઈને પણ પૂછો કે તમે ગામડામાં રહેવાનું પસંદ કરશો કે મુંબઈમાં રહેવાનું પસંદ કરશો, ભલે 8x8 ને અહીંયા ખુલ્લી હોય, 40x રહેતા હોય, માથે છાપરું પણ પતરાનું હોય, તો કે મુંબઈમાં રહેવું છે. આપણે તો કઈ ઉત્તર અનુભવ કર્યો આપણે એમ કે દેશમાં અમારે બંગલો છે. બોલો, મુંબઈની છોકરી ના પાડે, મારો બંગલામાં નથી આવું, 8x8 ને ખોલ્યું હોય તો મુંબઈમાં રહેવું છે. ખાવાનું ત્યાં, નાવાનું ત્યાં, સુવાનું ત્યાં, બધું એક જ રૂમમાં હોય અને ચારે દિવાલે બધું ટીંગાડું. જગ્યા તો કેવી રીતે ભાઈને શું કરવું, ચારે દિવાલે ઘર વખરીની શોભા હોય, હું બી કોઈને છોડવું નથી. એનો અર્થ શું, પરિચય છે એ વિશે. બહાર નીકળે એટલે સોડિયમ લાઈટ મોટરો ઇમ્પોર્ટેડ જોવા મળે ને સારા કપડાં દાગીનાના શોરૂમ જોવા મળે. ત્યાં ક્યાં ગામડામાં ક્યાં શોરૂમ હોય નહીં, ભલે ખરીદવાના પૈસા હોય પણ જોવામાં ક્યાં પૈસામાં લાગે છે. આનું નામ પરિચય. રસ્તે નીકળે ને નવો કર્મ બંધ કરે. શોરૂમ ની સાડી જોઈને પણ આ સાડી બહુ હારે, લાવ જરાક ભાવ પૂછી લે કેટલા છે. તો કે 8,990 એટલે 9,000 થયા, પણ 9,000 ન કહેવા પડે એટલા બધા તો કઈ ખર્ચા નહીં, પણ છે બહુ સારી, ખર્ચવા નથી આપણે, પણ છે બહુ સારી, એમાં કઈ બે મત નથી. આમ આમ કર્મ બંધ કરે છે, પરિચય કરતો જાય છે. ખીચામાં પૈસા હોય તો 9,000 વધારે લેતો બાંધી દે, એ અનુભવ કરે, પહેરીને અનુભવ કરે અને જોઈને પરિચય કરે અને એની વાતો સાંભળીને રાજી થાય. એવું બધું સાંભળવું, પરિચય કરવો અને અનુભવ કરવો, જગતમાં જીવ આમ કર્યા જ કરે છે. આ જીવે પણ અત્યાર સુધી એમ જ કર્યું છે. અને એ બધું સુલભ છે, રસ્તે હાલતા જોવા મળે છે. સુલભ છે એટલે સાવ સહેલું છે, અહીંથી આવેલા જ હાલતા રસ્તામાં બધું જોવા મળે છે. એ કઈ બહુ મોટી વાત નથી, પણ ભિન્ન આત્માનું એક પણ હોવું, ભિન્ન આત્મા એટલે એ બધાથી મારું સ્વરૂપ જુદું છે, હું મારા સ્વરૂપથી અભેદ છું, અભિન્ન છું, અને આ બધાથી મને કોઈ સુખે નથી ને દુઃખે નથી, એવું જે આત્માનું ભિન્નપણું સર્વ સર્વ પ્રકારે સર્વ પદાર્થથી સદાને માટે ભિન્નપણું અને પોતાને માટે અભિન્નપણું, એ વાત પણ સાંભળી નથી. એ વાત સાંભળ કહેનારાનો પરિચય, અનુભવ કરનારાનો પરિચય જ્ઞાનીઓનો કર્યો નથી અને પોતે અનુભવ પણ કર્યો નથી ભિન્નાત્માનો. અને અનંતકાળમાં એ નથી થયું માટે તે સુલભ નથી, અસુલભ છે. ફરીથી કોઈને આપણે તો આ સમયસર વાંચનારાને તો આ વિશે સમજવામાં સાંભળવામાં આવ્યો છે, પણ અનુભવમાં નથી આવ્યો. ત્યાં સુધી સાંભળેલાનું કોઈ એકલો સાર્થકપણું નથી. પણ સામાન્ય માણસ કોઈને પૂછો અથવા આ વિષયના પરિચયમાં આવ્યા પહેલા કે આ બધાથી તું ભિન્ન છો, એ વાત જુદો છો, તો કાંઈ લેવા દેવા નથી. એવું કઈ આ વાત કઈ મેળ ખાય એવી નથી. લેવા દેવા નથી તો અહીંયા રહેવાનો, રૂચિ રહેવાનો પ્રશ્ન રહેતો નથી. મુંબઈમાં જોઈએ આપણા મુમુક્ષુઓ કેટલા રિટાયર્ડ હોય, ઉંમર થઈ ગઈ હોય, કામ ધંધા કરી શકે એવી શારીરિક પરિસ્થિતિ હોય ને, એવી જરૂરિયાત એનો એમાંનો સંપન્ન હોય આર્થિક રીતે. તમે મુંબઈમાં શું કરવા પીડાવીએ છીએ નથી સમજાને, અહીંયા કંઈ કામ નથી, ધંધો નથી, કામ કરવાનું કોઈ કારણ પણ નથી, સાવ નવરા રિટાયર્ડ છે, અહીંયા શું કરવા રહીએ છીએ સમજાતું. કેમ કે એને ભિન્ન પણ રૂચતું નથી. કામ ભોગ બંધનની કથા પરિચયને અનુભવ છે, એની રૂચિ આડે એને અહીંથી ખસવું ગમતું નથી. પર્યાય બુદ્ધિનું ડેવલપમેન્ટ એવું છે કે જે જગ્યાએ એની જગ્યા છોડવી ગમે નહીં. તમને એમ કે હું બોરીવલીમાં રહ્યો છે એના બદલે તમે દાદર રહેવા આવી જાવ ને તમે ના પાડો, દાદર નો ફાવે આપણનો, ત્યાં બધો ગીત વિચાર છે, અહીંયા સારું. અને દાદર રહેતા હોય ને કોઈ બોરીવલી આવી જાવ તો ન ફાવે એટલું બધું આગો આપણને. આ વચમાં છે ને ચારે બાજુ ગમે ત્યાં જવું હોય તો સગવડ પ્રિય છે, ફાવતી સગવડ ને ફાવ અણફાવતી અગવડ બધું પોતાની રીતે નક્કી કરેલ છે. પણ એ બતાવે છે શું, પોઈન્ટ શું છે, પર્યાય બુદ્ધિ. જે સંજોગોમાં જે સંબંધોમાં સંજોગો સાથે સંબંધ કરી લીધો એરિયા સાથે સંબંધ કર્યો, ક્ષેત્ર પ્રતિબંધ કે છે. શું કે છે? શાસ્ત્ર ભાષામાં ક્ષેત્ર પ્રતિબંધ કે છે. એને એરિયા છોડીને બીજા એરિયામાં જવું ન ગમે. કલકત્તામાં બડા બજાર વાળો ભવાનીપુર માં આવે ને, ભવાનીપુર વાળો બડા બજાર માં જાય ને, જાય ન ફાવે ને, ફાવે ને એમ જ કે બીજું કારણ કઈ નઈ, ન ફાવે. અહીંયા ફાવી ગયું છે ને ત્યાં ન ફાવે, બસ. આ પર્યાય બુદ્ધિ નું લક્ષણ છે, સ્વરૂપ છે. એવી જીવની જે દશા છે એ તો સહેજે સહેજે થઈ ગઈ છે, માટે સુલભ છે. અને આ વાત સાંભળ્યા પછી પણ ઘરના પરિવારથી હું જુદો છું એમાં પરસેવો ઉતર્યો છે. સમજણમાં સમયસર વાંચીને સ્પષ્ટ આવી ગયું છે કે આ આત્મા જુદો છે અને ઘરમાં રહેનારા બીજા બે ચાર જણા, પાંચ જણા, સાત જણા જે હોય ત્યાં, એ બધા જુદા આત્માઓ છે. જે વ્યવહાર સંબંધો છે એ તો વ્યવહારે કહેવા માત્ર છે, આત્માઓ તો જુદા છે એ વાત પાકી છે, બરાબર સમજણમાં છે. પણ કોકને કઈક થાય જોઈએ, એટલું બધું એ સુલભ છે. અને કોઈને કઈ થાય તો મને કઈ ન થાય એ બહુ દુર્લભ છે. પત્નીને થાય તો પતિ ઊંચો નીચો થઈ જાય, અને પતિને થાય તો પત્ની ઊંચી નીચે થઈ જાય. શું થઈ ગયું આમને, કેમ આમ થઈ ગયું? હમણાં ઘડીક પહેલા તો કઈ નહોતું, અત્યારે કેમ બોલતા નથી? આપણે બોલાવીએ છીએ તો કેમ બોલતા નથી? હા, હું જોઈ રહ્યા છે. ઘણી વાર એવી પરિસ્થિતિ થઈ જાય, બોલી ન શકે. આમ બધી સેન્સ હોય, પણ સેમી કોમા જેવું થઈ જાય, શુગર બુગર વધી ગયું હોય ને અચાનક. લેમેટ થઈ જાય. સમયસારમાં ભિન્ન આત્મા સાંભળ્યું હોય, વાંચ્યું હોય, પડ્યું હોય બધું અહીંયા ત્યાં સમયસારમાં. પ્રયોગ કરીને રોજ ઘરમાં રહીને એ બધાની વચ્ચે રહીને જુદાપણાનો પ્રયોગ કર્યા વિના, પ્રેક્ટિકલ જ્ઞાન પરિપક્વથી આવી ના, માં કથા સાંભળેલી કામમાં નથી આવતી. બીજા સામાન્ય માણસો જે બંધ કરે એવો જ બંધ કરે. પહેલા તો એ કથા સાંભળવી મુશ્કેલ છે, એ સુલભ નથી. સાંભળે તો એ સંભળાવનારનો પરિચયમાં રહેવો એ સુલભ નથી, અને અનુભવ કરવો એ તો એથી અસુલભ છે અથવા દુર્લભ છે. એમ કુમકુંદ આચાર્ય દેવ કહેવા માગે છે. અને જીવ જો પોતાનો વિચાર કરે તો પોતાના અનુભવથી સ્પષ્ટ સમજે એવું છે.
લાંબા સમય સુધી અને વાંચ્યું હોય,
સાંભળ્યું સાંભળ્યું ખરેખર સાંભળ્યું એટલા માટે નથી કે પરલક્ષે સાંભળ્યું છે. સ્વલક્ષે સાંભળ્યું હોય તો અસર થી આ વિના રહી રહે. સાંભળવાના બે પ્રકાર. જો જીવ સ્વલક્ષે સાંભળે તો તરત જ ઇમિડિયેટ ઇફેક્ટ, તરત જ એની અસર થાય. નહીં, તરત જ અસર થાય. આ વાણી એવી છે. મૂળ વાત તો તીર્થંકર દેવની છે, આચાર્ય તો એના આડતિયાથીને માલ પીરસે છે. વાત કોઈ જીવિત એવી નથી. દિવ્ય ધ્વનિ છે એટલે એની અસર તરત જ થાય. બહુ જલદ દવા છે, કેમ કે સંસારનો ભવરોગ છે, સંસાર રોગ છે, એ પણ અનંતકાળથી, અનાદિનો અનંતકાળથી થયેલો ક્રોનિક રોગ છે. કેવો છે? ઘર કરી ગયેલો, સહેલાઈથી નીકળે એવો નથી. એનો ડોઝ પણ હેવી જ લેવો પડે. તો ડોઝ હેવી છે, દવા ભારે છે, પણ જો જીવ પરલક્ષે સાંભળે તો એ દવાની અસર ન થાય, અને સ્વલક્ષે સાંભળે તો એ જ મુક્ત થાય, તરત જ થાય. કઈ રીતે સાંભળવું એ સવાલ છે. નહીતર સમયસાર જેવા શાસ્ત્રો, કુંદકુંદ જેવા આચાર્યો, ગુરુદેવશ્રી જેવા મહાપુરુષો, જ્ઞાનીઓ, એ બધા ગુરુઓને સર્વજ્ઞ પણ મળી ચૂક્યા, સમસ્તરણમાં પણ જીવ જઈ આવ્યો, પણ એને સાંભળ્યું નથી, એમ શું કરવા કીધું? અનંતવાર સમસ્તરણમાં ગયો, અને બાકી બધા સંયોગો પણ જ્ઞાનીઓના, ગ્રંથાચાર્યોના અનંતવાર થયા, છતાંય સાંભળ્યું નથી, એમ શું કરવા કીધું? તો પર લક્ષે સાંભળ્યું છે, એને પોતાના માટે સાંભળ્યું નથી, એટલે ખરેખર સાંભળ્યું નથી. કેમ કે એની અસર ન આવી તો સાંભળ્યું ન સાંભળ્યું, નહોતું સાંભળ્યું ત્યારે અસર નહોતી, ને સાંભળ્યું ત્યારે અસર નહોતી, બે વાત સરખી થઈ. એમણે સાંભળ્યું, પરિચય કર્યો અને અનુભવ કર્યો, ત્રણે કામ કર્યું એમણે. સાંભળવું એટલા માટે કે સાંભળવામાં એ વાત આવશે કે પરલક્ષે સાંભળવું નહીં, સ્વલક્ષે સાંભળવું, માટે પરલક્ષે સાંભળવાની ભૂલ સુધારવી, એ વાતે સાંભળવામાં જ આવશે ને, એ વાતે સાંભળવામાં જ આવશે ગમે ત્યારે. સાંભળવું તો ખરું છે, કોક તીર વાગી જાય, વાગી જાય કોક વાર તો વાગી જાય, ઘણા તીર ખાલી જાય, કોક વાગી જાય તો એક તીર વાગી જાય હૃદય ઉપર મર્મસ્થળમાં, લાઈન ફરી જાય આખી. એટલે સાંભળવું તો ખરું, સત્સંગ છોડવો નહીં. આપણે દર વખતે આ વાત ચાલે, સત્સંગ છોડવો. આ કાળનું અને સર્વકાળનું આ અમૃત છે, અને એ છોડો એટલે બાકી બધે ઝેર છે પાછું, ઘરમાં અને ઘર છોડીને બહાર નીકળો તો બહારમાં ઝેર જ પીવાનું છે. એટલે સત્સંગ છે ને, ઘણું સારું, સારું એટલે ઘણું સારું છે. અને એ સાંભળવું પણ દુર્લભ છે એમ કે છે, સાંભળવા મળવું એ પણ દુર્લભ છે આ વિશ્વમાં, હિન્દુસ્તાનમાં નથી કહેતો, આ જગતમાં જેમાં આપણે આવી જઈ શકીએ, દુનિયા આપણી, એમાં યથાર્થ સત્સંગ અપવાદરૂપ આંગળીને વેઠે ગણે એવું બે ચાર જગ્યાએ થતો હોય તો ત્યાં આખા જગતમાં,
આખા વિશ્વની વાત છે.
હા, એટલું બધું દુર્લભ છે. એટલે યથાર્થ સત્સંગ થતો હોય ત્યાં બધું ગૌણ કરીને જવું, જવું ને જવું, બધું ગૌણ કરવું, ગૌણ ન કરી શકાય એવું હોય તો એડજસ્ટ કરી લેવું આગળ પાછળ, પણ જવું જવું નહીં, જવું. સત્સંગ મળશે, પણ યથાર્થ સત્સંગ મળશે મળશે કે કેમ એ સવાલ છે. પાછો આત્માની વાત કરનારા, શાસ્ત્રની વાત કરનારા ઘણા મળે છે, એ બે ચાર જગ્યાએ નથી, એ સેંકડો જગ્યાએ હશે કદાચ. કેમ કે નાના મોટા અનેક ગામોમાં શાસ્ત્રો વંચાતા હોય છે, પણ યથાર્થ પ્રકારે એટલે કે પોતાને લાગવું પડે એ પ્રકારની ચર્ચા કરનારા, એ પ્રકારની વાત કરનારા, પોતાને લાગવું પડે અને લાગવું પડી શકે નથી પડ્યું એની તપાસ કરનારા. હમણે હમણે નવું ઘરે વ્યાજે ઘરે પછા એ નહીં, આ મારા, આ મારો, આ મારી, આ મારો કુટુંબ પ્રતિબંધ એવો ને એવો તગડો નહીં. આ તો પૂછે, આજે હું બીનું ઘરમાં કેવા કેવા પ્રસંગો બન્યા, કેવા કેવા ઉદય આવ્યા, એ વખતે મારા પણ કેવું થયું, કઈ પ્રયત્ન કર્યો કે ન કર્યો, પ્રયાસ કરો છો કે નથી કરતા, ખાલી ખાલી સાંભળવાનું નથી આમાં. એ પ્રકારે યથાર્થ સત્સંગ મળવો તો બહુ દુર્લભ છે, બહુ દુર્લભ છે, અને એની કિંમત ન થાય, એને બીજી રીતે કિંમત થાય નહીં. એટલે આચાર્યદેવ જ કહે છે, કુંકુંદાચાર્ય, દુર્લભ છે, સુલભ નથી. એ કથાએ પણ સુલભ નથી, એનો પરિચય મળવો એ પણ સુલભ, પરિચય મળવો એટલે શું, એવી પરિણતિ જેની થઈ હોય એનો સમાગમ રહેવો એ પરિચય છે. સુગાનીજીએ ભેદ જ્ઞાનની વાત સાંભળી, એ રાગ અને જ્ઞાન ભિન્ન છે. સાંભળવા મળ્યું એમને વ્યાખ્યાનમાં ગુરુદેવના, યોગ્યતા હતી એટલે એમણે જોયું કે ગુરુદેવ ખાલી શબ્દો બોલતા નથી, પરિણમતા પરિણમતા વાત ચાલે છે. કેવી ચાલે છે? ભેદ જ્ઞાને પરિણમતા પરિણમતા વાત ચાલે છે. એટલે એમની પરિણતિનો પરિચય કર્યો એમણે, એ પરિણતિ જોવી. બધાની વચ્ચે બેઠા છે, સેંકડો શ્રોતાઓ છે, શાસ્ત્રનો સંયોગ છે, વાણીનો સંયોગ છે, શરીરનો સંયોગ છે, પણ અંદર જ્ઞાનમય આત્મા ભિન્ન છે, એવી પરિણતિ એમને વર્તે છે. એ પરિણતિ એમને જોઈ એ એમને પરિચય થયો, અને પછી પોતે પુરુષાર્થ કર્યો, પ્રયોગ કરીને પુરુષાર્થ કરીને અનુભવ કર્યો. એ અનંત કાળે દુર્લભ એવું આત્મકાર્ય એમણે સંપન્ન કર્યું, અને અનુભવનો છેદ કરી નાખ્યો. પછી પુરુષાર્થ વધારીને એકાવતારી ત્યાં સુધી પુરુષાર્થ લંબાણો વધ્યો. એ બધું અપૂર્વ છે, બાકી બધું પૂર્વનું પૂર્વ છે. લગભગ ગુરુદેવના વ્યાખ્યાનમાં 300 આસપાસની સંખ્યા રહેતી હતી એવરેજ, પછી ઘટીને 200-250 થાય, વધીને 350-400 થાય, ત્યારે ખાંસીને બેસવું પડે, નહીં તો પોળા પોળા બેસે, પણ એવરેજ 300 ગણ્યા. 300 આસપાસ ભાઈઓ બહેનો બેઠા હોય સાંભળવા, એમાં એકનું કામ છે. આપણે દ્રવ દ્રષ્ટિ પ્રકાશના આગળના ભાગમાં એમનો જીવન પરિચય લેખો છે, વાંચ્યા છે, જીવન પરિચય એમાંથી નીકળે છે કે એમણે શું કર્યું મુમુક્ષુની ભૂમિકામાં. એ શાસ્ત્રો માનતા, ત્યારે રાજદી શાસ્ત્રો માનતા, દુકાની શાસ્ત્રો વાંચ્યા, ઘરાક આ બધું માણસને કહ્યું પતાવી લીધે, હું વાંચું છું અજમેરમાં, છતાંય લત લાગી હતી, પોતાનું કામ કરવાની એટલે આત્મ શાંતિ પ્રાપ્ત કરવાની એમને એક ધૂન ચડી હતી, બહુ ધૂની પ્રકૃતિ હતી એમ, જેની પાછળ લાગી ધૂન ચડી જાય. હા, શાસ્ત્રો વાંચ્યા, ન સમજાય એટલે પંડિતને, પગારદાર પંડિતને બોલાવીને સમજવાની મહેનત કરી, ન પામ્યા, પોતાને મેળે ન પામ્યા, કેમ કે આ વિશે થોડો ઊંડો છે. ઘણી ઘણી આત્મશાંતિ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા એટલે કેવી, પછી ધ્યાન અને યોગના પ્રયોગો ઘણા કર્યા, રાત ને દિવસ કલાકો સુધી ધ્યાનમાં બેસે, કેટલા કલાકો ના કલાકો સુધી બેસે, રાતે છત ઉપર ચડી જાય આકાશમાં બેડરૂમ છોડીને, અને કલાકો સુધી બેસે, ઊંઘ આવે નહીં. ન મળ્યું, બદલતા ગયા સાધન. પછી ભગવાનની પૂજા કરવા જૈન મંદિરમાં જાય, સવારે 4 વાગે ઉઠીને જાય, 10 વાગે બહાર નીકળે, 6 કલાક, 4 ને 6 10, 6 કલાક પૂજા કરે. ન મળ્યું, આપણું લખ્યું છે જીવન પરિચય, દિશા સૂચન નહોતું એમને પાસે. જ્ઞાન દશા થયા પછી પરિસ્થિતિ હતી, કલકત્તા ગયા ને, આ તો મુમુક્ષુ દશાની વાત કરે છે. પછી કલકત્તામાં તો શું હતું કે એક રૂમ ભાડે રાખી લીધી હતી, કુટુંબ હજી નહોતું બોલાવ્યું, એટલે એમને મોટા દીકરા રમેશભાઈ બે જ રહેતા હતા, એટલે એમને બધા જો 2-3 દિવસ બંધ હોય ને તો એમ કે ટિફિન મારું લઈ આવજે, એટલે ઘરે જમી લે, ઘરમાં ધરવા બહાર નીકળે, ને બહાર નીકળે ને કામે હું અહીંયા કલકત્તામાં બીજું એમના કામે લાગેલા રહેતા 24 કલાક. નાંદે સમય પુરસાદ ઘણો કર્યો એમને, પણ મુમુક્ષુની ભૂમિકામાં એ બધા સાધન કર્યા અને શાંતિ આત્મશાંતિ ન મળી ત્યારે એમને આત્મશાંતિની પીપાસા છે, તૃષા છે, ખોર વધી ગઈ છે. કેવી વધી ગઈ કે પાણી વગર પ્રાણ છૂટી જાય એમ એમને એમ છું, હવે જો મને શાંતિ નહીં મળે તો હું જીવિત નહીં છું, તરફડાટ જોઈર્યા જોઈર્યા આત્મશાંતિ માટે આપણે કાઠિયાવાડી ભાષામાં જોઈર્યા, અને ચરમસીમા આવતી પ્રાણ છૂટી જાય એવી રીતે જીવી નહીં એમ, બસ પછી કુદરત બંધાયેલી છે. આત્મધર્મ છે એ દિવસોમાં નવું પ્રકાશન શરૂ છે. બસ 4 આને 1 કોપી કેટલી, 12 મહિને 3 રૂપિયાનું લવાજો. પ્રચાર માટે આપણે આપીએ ને, ભાઈ કોઈને રસ હોય તો લઈ જાઓ, રસ હોય આપણે કેમ પુસ્તકો આપીએ, એવી રીતે એ જે ફ્રી નકલ આવીને એમાંથી ગુરુદેવ નો સંયોગ થઈ ગયો. આવી ગયા સોનગઢ, આવી વાત છે. પણ સ્વલક્ષ બહુ તીવ્ર, પામવાની તાલાવેલી અસાધારણ, પછી પાત્રતા તૈયાર થાય પામી જાય, એમાં શું મોટી વાત છે, પામી જાય.
અને યોગે ત્યાર
પણ અમે ગુરુદેવ મળવા મુશ્કેલ છે, હોય ખરા, પણ બાજુમાં આપણે પાડોશમાં રહેતા હોય ને તો આપણે આંખ અડા કાન કરીને હાલતા હોય, હોય દુનિયામાં બધું હોતું એવું નથી. હજી સન્માર્ગનો લોપ નથી થયો, સન્માર્ગનો લોપ નથી થયો, હજી પંચમારાના છેડા સુધી આ જે ઊંડા મળ્યા નાખ્યા છે, ભગવાન મહાવીર સ્વામીનું શાસન છે, ચાલવાનું છે, પરંપરામાં જ્ઞાનીઓ થતા જ રહેવાના છે, માર્ગ ચાલુ રહેશે. પણ કોણ પામે, ખરી જરૂરત લાગી હોય જેને જરૂરત નથી તો જાણે સામું નહીં જોવે, ઉપર ઉપરથી હાલે છે એનું કામ નથી આમાં, ખરી જરૂરત લાગે છે ને કોઈ પણ ભોગે લેવું છે એનું કામ છે. બસ પછી બીજું કઈ તારે મોક્ષ માટે કઈ ગેરંટી આપી દીધી, એમાં એવું છે તમને ગેરંટી આપે પણ આપવાની જરૂર ન પડે. જે જ્ઞાનીને શોધે અને સર્વભાવ અર્પણ કરી દે એને વર્તો જાય એ ગેરંટી માગે નહીં. અને એમ કે મારે હવે ગેરંટીની જરૂર નથી, કેમ કે સર્વભાવ અર્પણ કરી દીધા પછી પ્રતિબંધ શાનો રહ્યો? પ્રતિબંધ તો રહ્યો ને એટલે તો મુક્ત તો થયો જ, મોક્ષની ભૂમિકામાં મુક્ત થઈ ગયો. પછી એને ક્યાં મોક્ષની ગેરંટીની જરૂર રહી? એને તો અંદરથી આવી ગયો કે આપણે તો મુક્ત થઈ જવાના છે.
ગેરંટી તો વિશ્વાસ ન પડે ત્યાં સુધી માગે.
હા,
વિશ્વાસ પડી ગયા
એટલે અજાણ્યા ને ગેરંટી આપણે. બાકી લાઈનમાં આવેલાને ગેરંટીની જરૂર નથી, પાછલું વાક્ય કાપી નાખે કે સાહેબ અમારે આપણે ગેરંટીની અમારે જરૂર ન હોય, પરંતુ અમે આવી ગયા શું આપણા ચરણમાં શરણમાં આવી ગયા, હવે અમારે કંઈ ગેરંટી ફેરંટીની જરૂર છે, હવે કંઈ જોતું જ નથી ને બીજું એમ જ કે મળી ગયું, હવે કંઈ જોતું નથી, હવે મોક્ષ જોતો નથી. 269 માં આ સમસ્ત જીવ લોકને, એટલે જગતના બધા જ જીવોને, લોકના બધા જ જીવોને કામ ભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે, વિસંવાદી છે એટલે કે આત્માનું અત્યંત બુરું કરનારી છે. તો પણ પૂર્વે અનંતવાર સાંભળવામાં આવી છે, અનંતવાર પરિચયમાં આવી છે અને અનંતવાર અનુભવમાં પણ આવી ચૂકી છે. એક વાક્ય અહીં સુધી છે. શું કહે છે કે જગતમાં બધા જીવોને ઈચ્છા અને ઈચ્છિત વિષય, કામ એટલે ઈચ્છા, ભોગ એટલે ઈચ્છિત વિષય, એની વાત છે, એની જે વાત છે એ જીવને સંયોગની કથા છે, વાર્તા છે. કેવી છે? ફલાણી ચિત્તો કે એનો સ્વાદ મુંબઈમાં પહેલા ફાલની રત્નાગીરી નહીં આપું એટલે એનો સ્વાદ જુદો આખો. એક નંગા 250 રૂપિયા, કેટલા એક્સપોર્ટ ક્વોલિટી હોય ને, એક નંગના એક પીસના 250 રૂપિયા તો હોય ને, એનો સ્વાદ જ એવો છે. આ ઈચ્છા ન થતી હોય તો જીવને થાય, એ વાતો બહુ સાંભળવા મળી છે. એવી વાતો બહુ સાંભળવા મળે છે. તમે હીરા બજારમાં કામ કરતા હતા, થોડું હીરાનો કરેલું સમજ્યા, તો પાલનપુરના ઝવેરીઓ મુંબઈમાં ઘણા છે, અદાવત જ કહેવાય ને. તો ભાઈ બધા ભેગા છે ને ચર્ચા કરે, કેરીની સિઝન આવી છે, તમારું કેટલું બજેટ છે? 25,000 થી શરૂ થાય. કેટલું? આ સિઝનમાં 25,000 ની કેરી. બસ 25,000 અમારે તો 1-1.5 લાખ તો થઈ જ જાય કેરીના. એ કેરીની સિઝનમાં 1.5 લાખ ની કેરી ખાઈ જાય. જે સારામાં સારી ક્રાફ્ટ માર્કેટમાં એક્સપોર્ટ ક્વોલિટીની જે તૈયાર થયો એ જ લઈ આવે ને, ભાવ કાંઈ પૂછવાનો નહીં, જે ભાવ લેવો એ લઈ, નોટોના બંડલ લઈને જવાનું, ગણી લેવું. હવે આ બધી વાતો બહુ સાંભળવા મળે છે અહીં, એટલે લોકો અહીં એટલે રહીએ છે. કેવું તમારી આ કેટલી પાર્ટી છે? તો કે 70 કરોડ ની. કેટલે? તો કે આ 200 કરોડ ને. અબજોપતિમાં ગણતરી થતી હોય, તમે એને 1-2 લાખ વાપરવા શું મોટી વાત છે? એને તો એમ થાય 5-5 રૂપિયા વાપરી નાખે, એના જેવું જ લાગે. એટલે આ બધું સાંભળવા પણ મળે ને, એ અંદર બધું પડ્યું છે, જે ગમે છે ને એ અંદર બધું પડ્યું છે. એની ભાઈ એટલા હોય એટલે એ જ કરે, એ પ્રમાણે અંદર તો એમ જ હોય કે મારી પાસે હોય તો હું એમ જ કરું. જે રાજી થતો હોય સાંભળી સાંભળીને, એમ જ એને ભાવ આવતો હોય કે મારી પાસે હોય તો હું પણ આમ જ કરું.
નહીં મળવાની કારણે
તો એટ કહેશે, બીજું કઈ નથી. બાકી બધાની જ એક જ હાલત છે, અંદર અભિપ્રાય ભેદ નથી, પરિસ્થિતિ અનુસાર પરિણામ નો ભેદ છે, અભિપ્રાય નો ભેદ નથી. અને એ સુલભ છે, અને એ બધું થઈ ચૂક્યું છે. અબજો પતિ થયો છે અનેક વાર, 2 અબજ નહીં 1200 અબજે થઈ ગયા છે એની પાસે. 100 અબજ નહીં 1200 અબજ એ થઈ ગયા છે. પણ એ શું, એમનું કઈ આત્માને સુખ મળ્યું નથી, એનાથી કોઈ આત્માને સુખ મળ્યું નથી. પાછો ક્યાં ગયો ખબર છે? કેરી હળી જાય ને, બહુ પાકે તો પછી હળવા માંડે, બગડવા માંડે, ને એમાં પડે જીવાત. શું પડે? હા, એમાં એ ભાઈ સાહેબ ઉત્પન્ન થાય. પાછા રસ લઈને ખાધી હોય ને 1,00,000 રૂપિયાની, પછી જવાના પાછા ત્યાં જાત્રા એની ત્યાં થવા, એ બધાને પાર્લામેન્ટ ન્યા ભરાય પછી વાતો કરવા વાળા ને ખાવા વાળા. ચોખા ની ઈયળ થાય ને ચોખા ભાવ્યા છે, અને ઘઉં નું ધનેડું થાય અને ઘઉં ભાવ્યા છે. મતી એવી ગતિ, બહુ રસ લીધો, બહુ રસ લીધો. અમૃતચંદ્ર આચાર્યદેવે કે આ કથા તારા આત્માના એકત્વ સ્વભાવથી, અનંત ગુણોનું એકત્વ જે તારું સ્વરૂપ છે એનાથી વિરુદ્ધ છે. તારો આત્મા છે એ અમૃતનો પિંડ છે, એમાં અંદર અમૃતના સરોવર ભર્યા છે. આ બધું એની સામે ઝેર છે, અને ઝેર બહુ ખાધું છે, બહુ ચીડ્યું છે તને, ખાઈ ખાઈને ઝેર બહુ ચીડ્યું છે. ટોક્સિકેશન થાય ને, અફીણ અફીણ માગે, દારૂ પીવા વાળો દારૂ માગે, ટોક્સિકેશન થઈ ગયું ને બીડી પીવા વાળા ને બીડી ની તલબ લાગે, એવું છે. એટલે એનું જે ઝેર ચડ્યું છે એ આત્માનું અત્યંત બુરું કરનારી છે. આ બધી કથા શું છે? આત્માનું અત્યંત બુરું કરનારી છે. કેમ કે એટલું ઝેર જ છે. કાલ વાત થઈ હતી ને છોકરાને તેડ્યો ત્યારે, ઘણા વર્ષે દીકરાને ત્યાં દીકરો આવે, દીકરી નહીં હોય દીકરો આવે, તારે વ્યાજ વાલું લાગે એમ કેસ ને આપણે ત્યાં, એવો રસ ચડે, જો દાંત કાઢે છે. હજુ તો બોલતા ન શીખ્યો એમ, પણ હશે તો ખરું ને બાળક, હશે ન રડે બે કરે, બાળક હશે તો પોતે હરખમાં આવી જાય. એ હરખ નથી ચડતો, ઝેર ચડે છે. એ હરખ નથી પણ ઝેર ચડે છે. એ પાછો આગલા ભાવમાં ગુંડો થઈને મારવા આવ્યો હોય, પાછો એ મારો મારવા વાળાને શું કે મારો, ઉપારી વાળો મારો, અને આ અહીંયા દીકરો થયો તો કે મારો મારો કોમન રહ્યું. ગુરુદેવ કહેતા આ તું મારા મારા કરશ ને, પણ આ બધા તને મારશે, તને મારે છે, આ બધા મારા છે તારા, મારા પણ હું મુક્ત છું. કુટુંબ પ્રતિબંધ છોડાવે છે જ્ઞાને. નહીંતર એ હશાથી બોલવા માંડે, બોલવા માંડે છે, તોતડું બોલવા માંડે, ત્યારથી માંડીને વાતે વાતે અને ઝેર ચડવા માંડે, હરખનો હાલવા માંડે, બોલવા માંડે, નિશાળે જવા માંડે. પાંચ વર્ષનો થાય ત્યાં તો ઝેર ના, કેટલા લોટા પી ગયો ખબર નથી એને, કેટલા કળશા ઝેર પીધો ને ખબર નથી. અગણિત ઝેરના પ્યાલા પીધે જ રાખે, પીધે જ રાખે. પછી કથા સાંભળવા બેસે કે તું ભીન છું ભીન છું, પણ એ ચડે કેવી રીતે? ઓલી પરિણતિ થઈ ગઈ હોય, જુદાપણાનું અસર એને પહોંચતી કેમ નથી? પરિણતિ તીવ્ર થઈ ગઈ હોય, ચડે નહીં. પોતાના સ્વરૂપ થી વિરુદ્ધ છે, અત્યંત વિસંવાદી એટલે અત્યંત બુરુ કરનારી છે, પણ બુરુ કરનારી જાણી નથી એને કથાને, એ વાતને બુરુ કરનારી જાણી નથી. એટલે અનંતવાર સાંભળી, અનંતવાર એનો પરિચય કર્યો અને અનંતવાર અનુભવ પણ એનો કરી લીધો. કેવા છે જગતના જીવો? આમાં જગતમાં આવી રીતે પડેલા જીવો કેવા છે કે જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે? સંસારનું મોટું ચક્કર ચાલે છે, એ ચાકડે ચડી ગયા છે, એમાંથી નીકળવા મુશ્કેલ છે. ચક્રની ગતિમાં આવી જાય ને, ગતિમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. ચાર ગતિના ચક્કરમાં એવા પીડ્યા છે કે મુક્ત થઈ શકે એવી પરિસ્થિતિ બહુ કઠણ થઈ ગઈ છે. નિરંતરપણે શું કરે છે? નિરંતરપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તનને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, મોટો વંટોળ ચાલે છે આ જગતમાં, સાયક્લોન વાવાઝોડું 8 કલાક ચાલે તો ત્રણેય માં પોકારી જાય, અને 3 દિવસ ચાલે તો એમ થાય કે શું થશે હવે આપણું. લાઇટ બંધ થઈ ગયું હોય, પાવર યોગ્ય હોય, નળમાં પાણી આવે એવું હોય નહીં, પંપ બધા બંધ થઈ ગયા હોય, અંધારું પાણી મળે નહીં, એના દળું હોય તો ઘંટી ચાલતી ન હોય, વાતે વાતે જરૂર પડે એક એક વાતમાં, 3 દિવસ ન આવે તો જીવ અધર થઈ જાય. આ તો અનંતકાળના વાવાઝોડામાં સપડાયેલો છે, ફેંકા ફેંક થાય છે વાવાઝોડામાં, તણખલા ક્યાં ને ક્યાં ઉડીને પડે. અહીંયા આયુષ પૂરું કર્યું, ક્યાં જઈને પડશે કોઈનું સરનામું જ મળતું નથી, મળે છે ક્યાંથી મળ્યો, વળી ક્યાં ગયો, ગટરનો જીવ થયો, પાણીમાં તણાણો, ચગદાણો, કપાણો, મરાણો, બળ્યો, હળગ્યો, બધું ઘણું થયું. વાવાઝોડામાં સપડાણો નીકળવો મુશ્કેલ છે, એવું કહે છે કે સંસાર ચક્રમાં કોઈ દ્રવ્ય બાકી રાખ્યું નથી પરમાણુ, કોઈ જગતનું ક્ષેત્ર બાકી નથી રાખ્યું પરિભ્રમણ કરવામાં. આ જે આરા છે, 6 આરા છે, એમાં કોઈ કાળ બાકી નથી રાખ્યો, કોઈ ભાવ કરવાના બાકી નથી રાખ્યા, મીઠા દ્રષ્ટિ કરી શકે, સમય દ્રષ્ટિના કેટલાક ભાવો છે એ ન પ્રાપ્ત થાય, સર્વાર સિદ્ધિના ભાવ ન થાય, સ્વધર્મ ઇન્દ્ર આદિ સમય દ્રષ્ટિ દેવો ન થાય, બાકી બધા ભાવ કરી ચૂક્યો સંસારના, અને બધા સંસારના ભાવ કરી ચૂક્યો, કોઈ બાકી ન રાખ્યું એને પરાવર્તન કહે છે, ફરી ફરીને થવું, એવા અનંત પરાવર્તન કર્યા જીવે. અને એવું ભ્રમણ સંસારના જીવોને પ્રાપ્ત થયેલું છે. આપ ચિત્ર આપે છે, જગત ના વાવાઝોડા નું ચિત્ર આપે છે. ક્ષણે ક્ષણે અનંત જેવું આયુષ પૂરું કરે છે, ફેંકાય ફેંકાઈને ક્યાંય ને ક્યાંય ઉપજે છે, પાછા જન્મીને મરે છે, પાછા ફેંકાઈને ક્યાંય ને ક્યાંય ઉપજે છે, આમ નામ ફેંકા ફેંકી ચાલે છે. એમ આપણું કોઈ ઘા કરે એના જેવું થાય. સમસ્ત વિશ્વને એક શત્રુ રાજથી વશ કરનારું મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વેવડાવે છે, શું કહે છે? કેમ થયું છે પરિભ્રમણ? કે મોહરૂપી ભૂત વળ્યું છે. દર્શન મોહ એટલે દર્શન મોહ, મિથ્યાત્વ. એનું રાજ કેવું છે? આખા વિશ્વમાં એક છત્ર રાજ કરે છે મોહરૂપી ભૂતડું. નહીતર ઇન્દ્ર ને દેવલોક નું રાજ હોય એનું અહીંયા મનુષ્યમાં કઈ ન ચાલે. અને મનુષ્યમાં ચક્રવર્તી હોય તો છ ખંડો, અહીંથી વધારે ન હોય પાછો. એને છ ખંડો એ મનુષ્ય લોકો, પછી દેવલોકમાં એનું કઈ ન ઉપજે. આ મોહનું તો ત્રણેય લોકમાં હાલે ચાલે છે એમ કે છે. મોહ રાજા છે, એનું રાજ ત્રણેય લોકમાં ચાલે છે. અને બળદની જેમ મજૂરી કરાવે છે જીવ પાસે. કેવી મજૂરી કરાવે છે? બળદની જેમ. ક્યારેક ખાય નહીં, ક્યારેક તરસો રે, ક્યારેક ભૂખ્યો રે, ક્યારેક ઉજાગરા કરે, સેવા પાડી પાડીને, મજૂરી કરી કરીને મોહરૂપી ભૂતડું. કેમ? મારો પરિવાર છે, મારી જવાબદારી છે. શું છે? મારી જવાબદારી છે, કરવું જ જોઈને. ઘરની જવાબદારી ન સંભાળવી પડે. આ મોહરૂપી ભૂતડું બોલાવે બધું. હા, બેન શ્રી બહુ સરસ વાત કરે. આત્મકલ્યાણ કરવું છે, ના તો પાડે નહી. આત્મકલ્યાણ કરવું છે તો કે હા. આચરણ કરવું છે તો કે હા. તો હું કહું એમ કરીશ તો કે હા. તો કે જીવ તો મરી જાય. જીવ તો મરી જાય. જે જે પ્રસંગમાં તને તો સામેથી બળદિયાની જેમ ઢોસરામાં માથું નાખતો હોય ત્યાં તું પેલો વિચાર કરી મરી ગયો હતો. આમાં શું છે? ઘરનો મુખ્ય મુખ્ય મોટો હોય ને એ મોટો બળદિયો થાય છે. આ બધું છોકરાઓ છોકરાઓ કોણ કરે? આપણે હોય તો છોકરાઓનું કરે. પણ તું ઉગ્યા ગયા પછી કાંઈ છોકરાઓનું કોઈ નહીં. આપણા બાપ દાદા ઉગ્યા ગયા નથી કાંઈ આવતું. મારા પિતાશ્રીની પાંચ ભાઈઓ છે અને અમારા ગ્રાન્ડફાધર હતા એ પાંચે ભાઈઓ સંયુક્ત કુટુંબને કંટ્રોલ કરતા હતા. બુદ્ધિશાળી હતા. નાતના પટેલ હતા, પાંચમાં પૂછાય એવું જેને કહે ને એવા. ગામમાં કોઈ ઝઘડો ટંટો હોય, મજારે વહેંચતું હોય તો બોલાવી જાય. શેઠ તમે આવો, અમારે એટક શેઠ છે, શેઠ તમે આવો ને જરા અમારું પતાવી દો ને એમ કે. બતાવે તમને કુટુંબને કંટ્રોલ કરતા હતા. ઘણી વાર વિચાર આવે કે વ્યા ગયા પછી શું કઈ બધાને વાંધો પડી ગયો કઈ. આમ વ્યવહાર ડાયા હતા એટલે ખ્યાલ આવી ગયો કે આપણે 70 પહેલા તો 70 આસપાસ બહુ જીવતા નહીં માણસો. એમને તો 75 જેવું થઈ ગયું હતું. બહુ નબળાઈ આવી ગઈ હતી ને ખ્યાલ આવી ગયો તો હવે આ શરીર બહુ પથારી વર્ષ થઈ ગયા હતા. બહુ માખણ કોઈ મંદવાડ નહોતો આવ્યો, રોગ નહોતો આવ્યો, પણ અશક્તિથી પથારી વર્ષ થઈ ગયા હતા. હવે નહીં ટકી નહીં શકાય એમ કે એ બધાને બોલાવી દીધા. મારા જીવતા તમે લોકો પાછળથી ઝઘડો ન થાય એટલે તમે લોકો મધ્યારાના વિષયમાં સમજણ કરી લ્યો. છોકરા ઉડાયા હતા, પછી અમારે કાંઈ કોઈને જોતું નથી, કોઈની પાસેથી કોઈને જોતું નથી, જેની પાસે જે હોય હોવને રહ્યું, એટલે અમારે વેચવા કરવાનું રહેતું નથી, એટલે માગવા લેવાનું કાંઈ વાત રહેતી નથી. તમે બાપા શાંતિ રાખો, બાપા કહે તમે બાપા શાંતિ રાખો, અમારે કોઈને ઝઘડો છે નહીં, ઝઘડો થવાનો નથી. તમને પ્રોમિસ આપ્યું કે અમારે કોઈનું એકબીજા પાસેથી કાંઈ લેવાનું છે નહીં, જેની જે પાસે છે એ હોવું હોવની પાસે રહી ગયો જાઓ. બધા જુદી જુદી લાઈનમાં ધંધો નોકરી જે કાંઈ કરતા હતા, એ નોકરી વાળાને બચત હતી ને ધંધા વાળાને ધંધો હતો. એ હતા ત્યાં સુધી એમ હતું કે હું બધાને કંટ્રોલ કરું છું. વ્યાગ્યા પછી શું થયું? કોઈ હેરાન થયા નથી, કોઈ દુઃખી થયા નથી. અને અત્યારે તો બીજી બે ત્રણ પેઢી થઈ ગઈ, બધા એ વખત કરતા વધારે સારા સંયોગ વાળા છે. પણ એ બેઠા હોય ત્યાં સુધી એને એમ થાય કે હું બધાને કંટ્રોલ કરું છું, એટલે કોઈ ખોટો ખર્ચ કરતા હોય આપણે એવો ખોટો ન ખર્ચ કરાય, બચાવી લેશે. એને એમ થાય કે હું જ કરું છું, હું નો આપને તો આ લોકો ખોટી રીતે ખાડામાં ઉતરી જાય છે, હાથમાં કાંઈ માલ નથી. બધાએ પ્રારબ્ધ લઈને આવ્યા છે, તો મફતનો હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, ભ્રમ દાદા એઠે કૂતરું, દાદા એઠે કૂતરું હાલ્યું જોતું હતું, એનું માથું ક્યારેક ક્યારેક ઉપર અડી જાય, દાડુ હાલે ને એ હાલે તો ક્યારેક ક્યારેક એનું માથું ટપ થઈ જાય, એટલી હાઈટમાં એનું ગાડાનું ઉપરની છત હશે. કૂતરાને એમ થાય કે આ ગાડું હું જલવું છું, હું નું ત્યાં નોત નતા ગાડું નો હાલે છે, ખેંચે છોલા વળે દયા, આ કહેશે હું હલવું છું. એમ પ્રારબ્ધ પ્રમાણે સોનું ચાલે છે, આ કહેશે કે હું કરું છું, ગાડા હેઠળ કૂતરા જેવું છે. એ ભૂતડું આ બધું કામ કરાવે છે, મોરૂપી ભૂતડું આ બધું કામ કરાવે છે, બળદિયાની જેમ કામ કરાવે છે, આખો દી ગાડે જોડે ને, અને લાકડીનો માર ખાતો જાય અને ગાડું ખેંચતો જાય, માર ખાતો જાય ને ગાડું ખેંચતો જાય, આખી જિંદગી માર ખાતો છે ને ગાડું ખેંચ્યું છે, માર ખાતો છે ને ગાડું ખેંચ્યું છે. ધ્યાન બરાબર ખેંચાવું જોઈએ, આવી જે વાત આવે ને, આ બેન શ્રી બહુ માર્મિક વાત કરી છે, સાધારણ વાત નથી. એક વાર જો આત્મકલ્યાણ કરવું હોય ને તો એક વાર જીવ તો મરી જતો, આપણે ત્યાં પ્રસંગ આવે છે તો જવું પડશે, મરી ગયા જઈએ આપણે, પ્રસંગ કોઈ લગ્ન ના આવે, મરણ ના આવે, હટપણ ના આવે, કઈક જાતના પ્રસંગ આવે, સગામાં સંબંધીમાં નજીકમાં દૂરમાં, હા મરી ગયો જાય,
સમજવું
સહેલું
છે, જીવતા
તો બેઠા, એટલે જ કહું છું જીવતા મરવાની વાત છે, આચન મરવાની વાત નથી, જીવતા જ મરવાની વાત છે, બહુ માર્મિક વાત છે. આ માર્મિક વાત કેવી રીતે છે? કાંઈ થવાય માર્મિક વાત એવી રીતે છે કે જે ખરેખર આત્મકલ્યાણના રસ્તે ચડે છે એ જીવને વારંવાર એવા ભાવ આવે છે કે આ ઉદય આવ્યો મારે ફસાવું નથી, તો હું કેવી રીતે ન ફસાવું, તો હું મરી ગયો તો હું થાત, પ્રસંગ પતત કે ન પતત કે મારા વગર ન પતત, હે બાપ મરી જાય છે, દીકરા કુમારા રહી જાય છે, બધા જેટલા કુમારા હોય તો બધા પરણી જાય છે, એટલે એ ન ફસાવા વાળાને એ આવ્યા કરે સામે, હું મરી ગયો હતો અથવા મારું આયુષ કાલ પૂરું થવાનું છે, મારે કેવું કામ કરવું, એનું કરવું હું મારું હવે કરેલું. કંઈક તો અચિંત તો જવાનું છે, કાલ આવે કાજ આવે એનું કંઈ મેળતો નથી. તો એને એ જ આવે કે મારું કામ રહી જશે ને આયુષ પૂરું થઈ જશે, તો અથવા હું ન હોય મરી ગયો હોય તો આ કોણ જાય, કોણ કરે? એટલે જેને કરવું હોય ને એ એક વખત ઘરવાળાને હાથ જોડીને કહી દે, બે હાથ જોડીને કે મને છોડી દો, હવે મને મારું કરવા દો, અને એમાં તમે બધા અનુમોદન કરો, અંતરાય પાડશો નહીં, નકામાં તમે દુઃખી થઈ જશો અંતરાય પાડશો તો. અને અંતરાય પાડશો તો હું હવે અટકું એમ છું નહીં, તમારા અંતરાય પાડવાથી હું કાંઈ હવે અટકું એમ છું નહીં, પણ હવે મને તમે મારું કરી લેવા દો, મારા આયુષની મને ખબર નથી, અને મારે ગમે એમ કરીને આયુષ પૂરું થાય એ પહેલાં પોયમાં દોરો પરોવી લેવો છે, એટલે પોય ખોવાય નહીં મારે. એક વાર જીવ તો મરી જાય છે, એ કામ કરી જાય છે, અને જીવ તો જીવ તો રહે છે, એ કામ કરી શકતો નથી. આ સંબંધ કાપવાની વાત છે. ભિન્નપણું કોને કહેવો? ભિન્નપણાની કળા છે. પેન્સિલને ઉઠેલું મુમુક્ષુની ભૂમિકામાં હતા ત્યારે બેનનો દીકરો જ કોઈ ગુજરી ગયો, સંગી બેનનો દીકરો કે પછી બને એવી કોઈ ગુજરી ગયા, એવું કંઈક છે, બહુ યાદ નથી મને, પણ એવું જ હતું. અને બેનને ત્યાં જ પ્રસંગ હતો, બને એવી ગુજરી ગયા કે દીકરો બેનનો હું ગુજરી ગયો, તો અડીને જ કહેવાય ને, એટલે બધા સગાવાલા તો પહોંચી જ જાય. આપણે કાગળ લખી નાખ્યો દિલાસાનો, આ સંસારની અંદર જે જીવો દેહ ધારણ કરે છે એનો દેહ ત્યાગ થવો નિશ્ચિત છે. આવા પ્રસંગે તમે લોકો શોક નહીં કરતા, વૈરાગ્ય વધારીને આત્મકલ્યાણની દિશામાં વળજો, એમ કરીને એમણે બે શબ્દો લખે નહીં, હું આવવાની નથી. શું લઈ ગયું? હું આવવાની નથી. હજામાં હગું અડીનો એને ન આવે એટલે લૌકિક દ્રષ્ટિએ સારું ન લાગે, પણ અમે સારું લગાડીને કેટલાકના સર્ટિફિકેટ લેવા છે તારે, બીજાને રાજી રાખીને તારે તારો રાજી પો કેટલો કરવો છે નક્કી કર. તારીખમાં ભૂલી જાય છે, આવે એને કંઈ કેમ કદર નથી, ને ન આવે એને ભૂલી જાય છે, આવ્યા તક ન થાય. પણ એ માહોલની અંદર પોતાનો સમય ખરાબ નથી કરતા, એ સમયનો સદુપયોગ આ બેઠા કરે છે. એમ અંદરથી નક્કી કર્યો, હું ન હતો પણ જાત, મરી ગયો તો જાત હાલ. અને ગુરુદેવ એમ કહેતા હતા, બહુ ઉદાસીનતા બહુ હતી બેનશ્રીને, એમ ગુરુદેવ એમ કહેતા હતા, તું તો જીવતા મરી ગયા છે કે, એટલે કે કોઈની અરે એને ક્યાંય કાંઈ સંબંધ રાખ્યો નથી, એ તો જીવતા જ મરી ગયા છે એમ કહે, હા એવું જ બોલતા હતા. આત્મકલ્યાણ કરવું હોય આવી તૈયારી હોય એમ કહેવું છે, નહીંતર મોરૂપી ભૂતળું બધો ભાર ઉપડાવશે. એ વિષય બહુ સારો પરિચય છે, કેવી રીતે સંસારમાં દીપ પરિભ્રમણ કરે છે એ ચર્ચા કરીને પછી પછી કઈ રીતે વળવું એની પણ વાત કરી છે.